થઈ શકે.
જય જીનેન્દ્ર. પ્રેરણા પ્રકાશન ટ્રસ્ટ રજૂ કરે છે શાંત સુધારસ વ્યાખ્યાન માળા, વ્યાખ્યાન 34મું, નવમી નિર્જરા ભાવના વ્યાખ્યાન બીજું. પ્રવચનકાર પૂજ્ય મુનિરાજ શ્રી જીનચંદ્ર વિજયજી મહારાજ, બંધુ ત્રિપુટી, પ્રવચન સ્થળ ત્રિશલાનગર, ટીજી પેવેલિયન, મહાલક્ષ્મી, મુંબઈ 26. પ્રવચન સમય તારીખ 8 સપ્ટેમ્બર 1987 ને મંગળવાર સવારે 9 વાગે.
નિકાચિતાનામપિ કર્મણામ ગરીયસાં ભૂધર દુર્ધરાણાં વિવેદને વજ્રમિવાતિ તીવ્રં નમોસ્તુ તસ્મૈ તપસે અદ્ભુતાય.
પરમ જ્ઞાની મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજ શાંત સુધારસ નામના ગ્રંથમાં નવમી નિર્જરા ભાવનામાં એક બહુ મહત્વની સાધના આપણને બતાડી રહ્યા છે. આત્માને અશાંત બનાવનાર, અનેક જાતની વિષમતાઓનું સર્જન કરનાર જો કોઈ તત્વ હોય તો એ ચેતનનો કર્મ સાથેનો, જળ એવા પૂતગલ સાથેનો સંબંધ છે. જળ અને ચેતનના સંયોગ અને સંબંધના કારણે જ અનેક વિચિત્રતાઓ, વિષમતાઓ અને અશાંતિઓનું સર્જન થયું છે. શાંતિ ત્યારે જ પ્રાપ્ત થઈ શકે, વિષમતાઓ તો જ ટળી શકે, જો આત્માનો જળ એવા એ કર્મ પૂતગલોની સાથેનો સંબંધ તૂટી જાય, એનો જો અંત આવી જાય. કર્મની સાથેનો સંબંધ તોડવો જ રહ્યો, આત્માને કર્મથી મુક્ત બનાવવો જ રહ્યો, એ વિના ગમે એટલા પ્રયત્નો કરવામાં આવે ત્યારે પણ આપણું ચિત્ત પરમ શાંતિનો અનુભવ કરી શકે એ અશક્ય વાત છે. અશાંતિનું કારણ પહેલા શોધવું જોઈએ. આપણી અશાંતિનું કારણ વિનય વિજયજી મહારાજે આ શોધ્યું કે જળ એવા કર્મ પૂતગલો સાથેનો સંબંધ એ આપણી અશાંતિનું કારણ છે. તો શાંતિનો ઉપાય એ જ હોઈ શકે કે એ કારણને દૂર કરી દેવું, કર્મથી આત્માને મુક્ત કરવો, કર્મથી રહિત કરવો, એ જ સાચી શાંતિનો ઉપાય છે. પરંતુ આ કર્મથી રહિત આત્માને કેવી રીતે કરી શકાય? જ્યાં પડે પણ નવા 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 અનેક કર્મો આત્મા ઉપર ચોંટ્યા જ કરતા હોય ત્યાં આગળ આત્માને કર્મથી રહિત બનાવવાનું કાર્ય તો કેટલું બધું મુશ્કેલ છે. તો એ માટે વિનય વિજયજી મહારાજે બે પ્રકારની સાધના બતાડી, એક સંવરની સાધના અને એક નિર્જરાની સાધના. આ બે સાધના દ્વારા કર્મના સંપર્કથી આત્માને દૂર કરી શકાય છે, મુક્ત બનાવી શકાય છે. સંવરની સાધના દ્વારા નવો કર્મબંધ થતો અટકાવી દેવાનો છે. આત્મા જળ એવા કર્મ પૂતગલોની સાથે ગાઢ સંપર્કમાં આવી જ નહીં એ માટે સંવરની સાધના છે. અને જન્મ જન્માંતરમાં જે સંપર્ક સ્થાપિત થઈ ચૂક્યો છે, કર્મ પૂતગલો આત્મા ઉપર લાગી ચૂક્યા છે, એનાથી આત્માને રહિત કરવા માટેની સાધના, એનું નામ છે નિર્જરા. સંવર દ્વારા નવો કર્મબંધ થતો અટકાવવાનો છે અને 12 પ્રકારના તપની સાધના દ્વારા ચોંટી ગયેલા આત્માની ઉપરના એ કર્મોને ખેરવી નાખવાના છે. કર્મની નિર્જરા એટલે આત્મા ઉપરથી કર્મનું ખંખેરાઈ જવું, કર્મથી આત્માની મુક્તિ, એનું નામ છે નિર્જરા. એ નિર્જરા 2 પ્રકારે થઈ શકે છે. એક તો કર્મને ભોગવી ભોગવીને આત્મા એનાથી મુક્ત બની શકે છે, અને એક કર્મને ભોગવ્યા વિના જ સાધના દ્વારા આત્માને એનાથી છૂટો પાડી શકાય છે. ભોગવી ભોગવીને કર્મથી મુક્ત થવું એનું નામ છે અકામ નિર્જરા, અને સાધના દ્વારા સ્વેચ્છાએ એ આત્માને કર્મથી રહિત કરવો એનું નામ છે સકામ નિર્જરા. દરેક જીવ, નિગોદમાં રહેલો જીવ હોય કે એકેન્દ્રીય, બેન્દ્રીય, તેન્દ્રીય, ચૌરેન્દ્રીય કે પંચેન્દ્રીય, દરેક સ્થિતિમાં અને દરેક ગતિમાં રહેલા પ્રત્યેક જીવો પ્રતિપળ કર્મની નિર્જરા તો કરી જ રહ્યા છે, કારણ કે કોઈક ને કોઈક કર્મનો ઉદય પણ એનો ચાલી જ રહ્યો છે. જેમ પ્રતિ પણ આત્મા કર્મ બાંધી રહ્યો છે એ જ રીતે પ્રતિ પણ આત્મા કર્મનો ઉદય ભોગવી પણ રહ્યો છે. કોઈક ને કોઈક પ્રકારના કર્મના ઉદયો તો આપણા ચાલ્યા જ કરે છે, પછી એ શુભ કર્મનો ઉદય હોય કે અશુભ કર્મનો ઉદય હોય, કોઈક એક પરિસ્થિતિમાં તો આપણે છીએ જ, અને એ પરિસ્થિતિમાં આપણા કોઈક ને કોઈક કર્મ ભોગવાઈ રહ્યા છે. જેમ ક્રિયમાણ કર્મ આપણું ચાલુ છે એમ પ્રારબ્ધ પણ આપણું સતત ચાલ્યા જ કરે છે, ઉદીયમાન કર્મ પણ ચાલુ જ છે, અને ત્રીજું પ્રત્યેક પણે આત્માની ઉપર સંચિત કર્મો પણ પડેલા જ છે. તો અકામ નિર્જરા તો સૌ કોઈ જીવાત્મા પ્રતિ પળ કરી રહ્યો છે, પરંતુ સકામ નિર્જરા કરનારા આત્માઓ બહુ ઓછા હોય છે અને એ હંમેશા થઈ શકતી નથી. કારણ કે સકામ નિર્જરા કરવા માટે સાધનાનો માર્ગ સ્વીકારવો પડે છે. સ્વેચ્છાએ ઉદયમાં આવ્યા પહેલા જ અભાગા કાળ દરમિયાન એ કર્મોને આત્મા ઉપરથી ખેરવી નાખવા, ખંખેરી નાખવા, આત્માને એનાથી મુક્ત કરી દેવો, એ માટે સાધનાનો માર્ગ સ્વીકારવો પડે છે. અને એવી 12 પ્રકારની સાધના અહીં આગળ આપણા જ્ઞાની પુરુષોએ બતાડેલી છે. એ 12 પ્રકારની સાધનાને એક જ વાક્યમાં જો આપણે કહેવી હોય તો પણ કહી શકાય. અને એ કર્મ બંધ થવાનું જે કારણ છે એનાથી મુક્ત થવું એ જ કર્મની નિર્જરાનો ઉપાય બની શકે. તો આપણો આત્મા કર્મ સાથી બાંધી રહ્યો છે, કર્મ બંધાઈ રહ્યા છે ચિત્તમાં ઉઠતી અનેક જાતની વૃત્તિઓ અને ઈચ્છાઓના કારણે. ઈચ્છા એ કર્મબંધનું કારણ છે. મન વચન કે કાયાની કોઈક ને કોઈક પ્રવૃત્તિ કરવાનો વિચાર પહેલા મનમાં આવે છે, પછી જ વાણી એ માટે પ્રવૃત્ત થાય છે કે કાયા એ માર્ગે કંઈક ને કંઈક સક્રિય બને છે. પણ વચન અને કાયા આ બંનેના મૂળમાં જો કોઈ તત્વ પડેલું હોય તો એ આપણું મન પડ્યું છે, મનની ક્રિયા પડેલી છે, વિચાર પડેલો છે. અને એ વિચાર એમને એમ જન્મતો નથી, કોઈક વસ્તુને પામવાની કે કોઈક વસ્તુથી રહિત થવાની ઈચ્છા જ્યારે મનમાં પ્રબળ બને છે ત્યારે એ વિચારનું રૂપ લે છે અને એ વિચાર વાણી અને વર્તનમાં પ્રગટ થાય છે. એટલે એમ કહી શકાય કે આપણા તમામ કર્મબંધનું જો કોઈ કારણ હોય તો આપણા મનમાં અનાદિકાળથી ઉઠતી વિવિધ પ્રકારની ઈચ્છાઓ છે. ઈચ્છા એ જો કર્મબંધનું કારણ છે તો કર્મની નિર્જરાનો ઉપાય પણ એવો જ હોવો જોઈએ. અને એટલા માટે 12 પ્રકારનો જે તપ બતાડ્યો છે એ તપની વ્યાખ્યા આપણા જ્ઞાની પુરુષોએ આ આપી કે તપ કોને કહેવાય, ઈચ્છા નિરોધ એનું નામ તપ. ઈચ્છા એ જો કર્મબંધનું કારણ છે તો ઈચ્છાઓનો નિરોધ કરવો, ઈચ્છાઓને શાંત કરવી, નિરીય દશાને પ્રાપ્ત કરવી એ કર્મની નિર્જરાનો શ્રેષ્ઠ ઉપાય છે. કોઈ પણ પ્રકારના તપની આરાધના કરીએ આપણો એ તપ સાચા અર્થમાં તપ થયો ત્યારે કહેવાય, જો એ તપ દ્વારા આપણી કોઈક ને કોઈક અંતરની ઈચ્છાઓની ઉપર નિયંત્રણ આવતું જતું હોય, ઈચ્છાઓનો નિરોધ થતો જતો હોય તો એ તપ કર્મની નિર્જરા કરાવનારો છે. ઈચ્છા નિરોધ વિનાનો તપ કે ઈચ્છાનો નિરોધ કરવાના લક્ષ્ય વગરનો તપ એ તપની તાપ બની જતો હોય છે. એ શરીરને તપાવે અને શરીરમાં તાપ જન્માવે અને મનમાં સંતાપ જન્માવે એનું નામ તપ નહીં, પણ કર્મોને તપાવે અને મનને શાંત બનાવે એનું નામ તપ. તપની વ્યાખ્યા જૈન દર્શનની અલગ વ્યાખ્યા છે, જે વ્યાખ્યા મહર્ષિ પતંજલિએ યોગ માટેની આપી એ જ વ્યાખ્યા ભગવાન મહાવીરે તપ માટેની આપી. મહર્ષિ પતંજલિએ પાતંજલ યોગ દર્શનની અંદર યોગની વ્યાખ્યા આપી, આજ ઈચ્છાથી રહિત થવું. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, યોગ કોને કહેવાય, તો કે ચિત્તની વૃત્તિઓનો નિરોધ એનું નામ યોગ. ભગવાન મહાવીરે આ વાત કરી કે ઈચ્છા નિરોધ એનું નામ તપ. તમે જુઓ બિલકુલ પેરેલલ છે, કોઈ ફરક નથી, માત્ર શાબ્દિક ફરક છે. યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ અને ઈચ્છા નિરોધ તપ, અહીં આગળ મહર્ષિ પતંજલિ અને ભગવાન મહાવીર બંનેનો એક સમન્વય થાય છે, બંને એક પ્લેટફોર્મ ઉપર આવી જાય છે. યોગની સાધના કરવી છે તો ચિત્ત વૃત્તિઓનો નિરોધ કરવો પડશે એમ પતંજલિએ કીધું. તપની આરાધના દ્વારા કર્મની નિર્જરા કરવી છે તો એને માટે મહાવીરે કીધું કે ઈચ્છાના નિરોધરૂપ તપને જીવનમાં સ્થાન આપવું પડશે. અને હવે એ રીતે જ્યારે આપણે તપનો વિચાર કરીએ ત્યારે તપનો એક એક પ્રકાર આપણને આ પરિણામ લાવનારો દેખાશે. ભગવાન મહાવીરના તપના એક એક પ્રકારો કે એમાં ઈચ્છાનો નિરોધ કર્યા વિના કોઈ દિવસ સાચા તપની આરાધના થઈ શકતી નથી. જે 12 પ્રકારનો તપ છે, નિર્જરાના જે 12 સાધન છે, તપ એ સાધન છે, કર્મની નિર્જરા એ સાધ્ય છે. સાધન હોય પણ એ સાધન દ્વારા જો સાધ્યની પ્રાપ્તિ ન થતી હોય તો એ સાધન સારામાં સારું અને ઉચ્ચ કક્ષાનું હોય તો પણ આપણા માટે નકામું. ભોજન, ખાવાની ક્રિયા, ભોજ્ય પદાર્થો એ સાધન છે અને ભૂખ ભાંગવી, તૃપ્તિનો અનુભવ થવો એ સાધ્ય છે. ભોજન ગમે એટલું સારું હોય અથવા તો ભોજન માટેના સાધનો ગમે એટલા સારામાં સારા વસાવ્યા હોય પણ એના દ્વારા જો તમારી ભૂખ ભાંગતી ન હોય તો એ સારામાં સારું પણ સાધન કંઈ કામનું ખરું? પહેલાના લોકો માટીની આંડલીમાં ખીચડી પકાવતા હતા, આજે ચૂલા પણ ગયા અને માટીની આંડલીઓ પણ ગઈ, એને બદલે સ્ટેનલેસ સ્ટીલના વાસણો આવી ગયા અને ગેસના સિલિન્ડરો આવી ગયા. સાધન બદલાયું પણ માટીની આંડલીમાં ખીચડી પકાતી હોય અને એ જો ભૂખ ભાંગતી હોય તો એ પણ બરોબર છે. અને માની લો કે સોનાના વાસણ લઈ આવો પણ એમાં જો રસોઈ રંધાતી ન હોય, એ રસોઈ દ્વારા તમારી જો ભૂખ ભાંગતી ન હોય તો એ ગમે એટલા સારામાં સારા વાસણ હોય કે ગમે એટલા કિંમતી સાધન હોય આપણા માટે કંઈ કામ ના ખરા? મહત્વ સાધ્યની પ્રાપ્તિનું છે, સાધનનું નથી. સાધન તે જ મહત્વનું છે જે સાધ્યની પ્રાપ્તિમાં પરિણમે છે. 12 પ્રકારનો તપ એ સાધન છે, એ પણ સાધ્ય નથી, એમાં પણ અટકી જવાનું નથી. પણ એના દ્વારા કર્મની નિર્જરા કરવી, આત્માને કર્મના ભારથી હળવો બનાવવો એ આપણું સાધ્ય છે. અને એ સાધ્ય જો આ સાધનો દ્વારા પ્રાપ્ત થતું હોય તો એ સાધન પણ આપણા માટે કામના જ. ભગવાન મહાવીરે જે 12 પ્રકારનો તપ બતાડ્યો છે એ માત્ર તપ કરીને અટકી જવાનું નથી. એ તપ દ્વારા ઈચ્છાનો નિરોધ થાય છે કે નહીં એ સતત વિચારતા રહેવું પડશે. અને ઈચ્છાનો નિરોધ કરીને આપણે કોઈ કર્મના ભારથી મુક્ત બની રહ્યા છીએ કે નહીં એનું પણ નિરીક્ષણ કરવું પડશે. આજે આ લક્ષ્ય ભૂલાયું છે, તપની અંગેની પણ સમજણ આપણી અધૂરી બની છે. માટે કેટલીક વખત આપણા જીવનમાં બાહ્ય ભૂમિકાએ તપ થતો દેખાય છે પરંતુ આંતરિક દ્રષ્ટિએ ઈચ્છાઓનો નિરોધ જે કેળવાવો જોઈએ એ ઈચ્છાઓનો નિરોધ, નિરીહ દશાની પ્રાપ્તિ, ઈચ્છા રહિત થવાનો જે આનંદ છે એ આનંદની અનુભૂતિ ઘણીવાર આપણને જોવા નથી મળતી. તપ એ માત્ર ન ખાવું એનું નામ તપ નથી, ખાવાની ઈચ્છાને સમાવી દેવી એનું નામ તપ છે. ન ખાવું એનું નામ જો તપ હોય તો મેં ગઈકાલે કહ્યું તો એમ ભિખારી પણ તપ કરે છે, એ નથી ખાતો, એને આપણે તપસ્વી કહીશું. એ ખાતો નથી પણ ખાવાની ઈચ્છા તો એના મનમાં બેઠેલી જ છે. કેમ નથી ખાતો? નથી મળતું માટે નથી ખાતો, લાચારી છે માટે નથી ખાતો, સંયોગો અનુકૂળ નથી માટે નથી ખાતો. માટે ભિખારીના 3 દિવસના નકોરડા ઉપવાસ તો એ તપ ના કહેવાય, એ ભૂખમરો કહેવાય. અને તમે ઈચ્છો તો બધું ખાઈ શકો એમ છે, તે છતાં સ્વેચ્છાએ તમે ખાવાની ઈચ્છા ઉપર કંટ્રોલ મૂકી રહ્યો છો, નિયંત્રણ કરો છો, એ ઈચ્છાનો નિરોધ કરો છો અને તમે ભૂખ્યા રહો છો, માટે તમારા ઉપવાસ એ તપ કહેવાય. ન ખાવાની ક્રિયા તો ઘણા બધા કરે, નથી ખાતા એ શેને માટે આપણે નથી ખાતા? ખાવું એ આત્માનો સ્વભાવ નથી, અણહારી પણ એ મારા આત્માનો સ્વભાવ છે અને મારે મારા વિભાવમાંથી સ્વભાવમાં જવું છે. એવા લક્ષ્યપૂર્વક જો ઉપવાસ થાય, એવા લક્ષ્યપૂર્વક જો તપનું આરાધન થાય તો એ તપ કર્મની નિર્જરા કરાવનારો બન્યા વિના રહે નહીં. ભગવાન જિનેશ્વર દેવના ધર્મનો આરાધક અને ઉપાસક તપ કરે એ શેને માટે? વિભાવ દશામાંથી સ્વભાવ દશામાં જવા માટે, આહાર સંજ્ઞામાંથી અણહારીપણાનો આનંદ અનુભવવા માટે. ખાવાની લાલસા, આહારની સંજ્ઞા અનાદિકાળથી જીવને વળગેલી છે. આહાર સંજ્ઞા તૂટી જાય, ખાવાની લાલસા મારી ઓછી થઈ જાય, ખાવું એ મારો સ્વભાવ નથી, એક વિકૃતિ છે, કર્મના કારણે પ્રાપ્ત થયેલું આ દેહનું બંધન અને એ દેહની જરૂરિયાતો ઊભી થઈ છે, એક વિકૃતિ આવી છે અને એ વિકૃતિમાંથી મારો આત્મા બહાર નીકળ્યા ને એની સહજ પ્રકૃતિને પ્રાપ્ત કરે એટલા માટે મારે તપ ધર્મની આરાધના કરવી છે, આવી સમજણપૂર્વક જ્યારે તપ થાય ત્યારે એ તપસ્વીનો તપ ધીમે ધીમે એની આહાર સંજ્ઞાને તોડનારો બને. ભગવાન મહાવીરના ધર્મનો ઉપાસક તપ કરે એ ખાવાની ઈચ્છા અને ખાવાની લાલસામાંથી મુક્ત થવા માટે. અને ઉર્લી કાંચનમાં જઈને કે બેંગ્લોરની અંદર જિન્નાની હોસ્પિટલમાં જઈને નેચરોપથીના 8-8 દિવસના ઉપવાસ કરનારો પણ ઉપવાસ કરે, પણ ધર્મની બુદ્ધિથી ઉપવાસ કરનારો તપસ્વી અને નેચરોપથીમાં ડોક્ટરની સલાહથી 8 દિવસ સુધી કંઈ પણ ન ખાનારો એક દર્દી, એ બેયના 8 દિવસના ભૂખ્યા રહેવાની ક્રિયામાં કોઈ ફરક ખરો? શું ફરક? આ ખાઈ શકે એમ છે છતાં એને ખાવું નથી, એટલા માટે કે આ મારી પ્રકૃતિ નથી, આ મારી વિકૃતિ છે, મારે મારી પ્રકૃતિને પ્રાપ્ત કરવી છે અને સ્વભાવ દશામાં જવું છે, એવું લક્ષ્ય તપસ્વીનું છે. અને દર્દી પણ નેત્રોપથીના પ્રયોગ દરમિયાન ભૂખ્યો રહે છે, પણ એટલા માટે કે શરીર સારું થાય તો પછી સારી રીતે ખાઈ શકાય, કારણ કે અત્યારે ખાધેલું પચતું નથી. અને ડોક્ટરે કીધું છે કે એ માટે એકવાર તો તમારે શરીરની શુદ્ધિ કરવી જરૂરી છે, શરીરમાં મળ ખૂબ જામી ગયા છે, આ મળ જ્યાં સુધી નીકળશે નહીં, શરીર શુદ્ધ નહીં થાય તો તમારું પાચન તંત્ર કામ નહીં કરી શકે, માટે ભાઈ તમારે એકવાર તો 5 દિવસના ઉપવાસ કરવા પડશે. તો દર્દી કે ભલે કરીશ, પણ એ 5 દિવસના ઉપવાસ શા માટે કરે છે? પછી 5 મહિના સારી રીતે ખાઈ પી શકાય, ભોગ ભોગવી શકાય, એને માટે. એનું લક્ષ્ય ઈચ્છાથી રહિત થવા માટે નથી, ઈચ્છાઓને સારી રીતે ભોગવી શકાય અને માણી શકાય એ માટે છે. માટે નેત્રોપથીનો પ્રયોગ કરનાર તપસ્વી નથી, એને કોઈ તપસ્વી કહેતો નથી. એવા તપસ્વીને ઉર્લી કાંચનમાં જઈને કોઈએ લાણીઓ કરી નથી, એમના કોઈ દિવસ સન્માન સમારંભો ગોઠવાયા નથી, કારણ કે એનો તપ એ તપ નથી. અલબત્ત ક્રિયા એની ભૂખ્યા રહેવાની છે, પરંતુ તે છતાં એની દ્રષ્ટિ અંદરની કઈ છે? ઈચ્છાથી રહિત થવું એ લક્ષ્ય જ એને નથી મળ્યું. એ લક્ષ્ય તો આ ભગવાન મહાવીર દેવના અને વિતરાગ ધર્મના ઉપાસકને મળે છે કે જે જીવનની કોઈ પણ સાધના કરે ત્યારે એનું એ લક્ષ્ય બંધાય છે કે ઈચ્છાઓ કરવી એ આત્માનો સ્વભાવ નથી. ઈચ્છા એ જ મારા દુઃખનું કારણ છે, ઈચ્છા એ જ મને કર્મ બંધાવનાર છે, ઈચ્છાના કારણે જ મારા જીવનમાં તમામ અશાંતિઓ ઉભી થઈ છે. મારે જો શાંતિ પ્રાપ્ત કરવી છે, મારે જો અશાંતિઓમાંથી મુક્ત બનવું છે, મારે જો આ કર્મથી રહિત થવું છે, તો મારે મારી ઈચ્છાઓથી મુક્ત બની જવું જોઈએ. અને ઈચ્છાઓથી મુક્ત થવા માટે અનાદિકાળની જે અનેક જાતની વિચિત્ર ઈચ્છાઓને પનારે પડ્યો છે મારો આત્મા, એને મારે સમજપૂર્વક ધીમે ધીમે ઉપર ઉઠાવવો છે. ઈચ્છાઓથી રહિત થવાની સાધના કરવી છે, અને એવી ઈચ્છાઓથી રહિત થવાની સાધના તરીકે એ આ તપ ધર્મનું આલંબન સ્વીકારી લે છે. માટે ભગવાન મહાવીરે તપની વ્યાખ્યા આપી કે ઈચ્છા નિરોધ, એનું નામ તપ. અને એમાં પણ જયારે સકામ નિર્જરા સ્વેચ્છાએ જયારે આપણે તપ ધર્મની આરાધના કરીએ છીએ, ત્યારે તો આપણું આ લક્ષ્ય વ્યવસ્થિત બની જવું જોઈએ કે આ તપ દ્વારા માત્ર મારે મારી કાયાને સુકવવી નથી, કાયા દુબળી પડી પણ ઈચ્છાઓ જો અંદરની દુબળી ન પડી તો એ તપ તપ નહીં કહેવાય, તાપ અને સંતાપ બની જશે. તપ કરીએ અને વાસનાઓ, ખાવાની લાલસાઓ, મનની ઈચ્છાઓ એ જો થોડી ઘણી દુબળી ન પડે, પાતળી ન પડે, મંદ ના પડે, મોડી ના પડે, તો તપ કરીને આપણે મેળવ્યું શું? માત્ર શરીર સૂકવ્યું એ? તપ એ આ કાયાને કચડવા માટે નથી, તપ એ મનને કેળવવા માટે છે. આપણું મન અવળી ઈચ્છાઓમાં, અવળી વૃત્તિઓમાં અટવાયેલું છે, એને મનને કેળવીને આપણે મનને સાધનાના માર્ગે લઈ જવું છે, એ માટે આ તપ કરવાનો છે. તપ દ્વારા કાયાની કચડવાની નથી, કાયાની કેળવવાની છે, મનને મારવાનું નથી, મનને મનાવી લેવાનું છે. બહુ મહત્વની વાત છે આ સમજવા જેવી. ઈચ્છાઓથી રહિત થવાનું છે એ તો બરોબર છે, ઈચ્છાઓથી રહિત કેવી રીતે થઈ શકાય એના પણ ઘણા બધા માર્ગો છે. ઈચ્છા થઈ અને ભોગવી લો તો પણ થોડાક વાર માટે તમારી ઈચ્છા શાંત થઈ જાય કે નહીં? થઈ ગઈ તો એને શું આપણે તપ કહીશું? ઈચ્છા નિરોધ કર્યો તમે? આ ભોગના માર્ગ દ્વારા પણ ઈચ્છાથી રહિત થઈ શકાય છે. ઈચ્છા જાગી એને એકદમ દબાવી દીધી તો પણ આપણે થોડીક ક્ષણોને માટે ઈચ્છાથી મુક્ત બનીએ છીએ તો શું એને આપણે તપ કહીશું? ના. આપણા જ્ઞાની પુરુષોએ ભોગનો માર્ગ અને દમનનો માર્ગ એને શ્રેષ્ઠ માર્ગ નથી કીધો, એને એને અપનાવવા જેવો માર્ગ નથી કીધો, કારણ કે ભોગ દ્વારા કદાચ ક્ષણભરને માટે ઈચ્છાઓથી મુક્ત થવાની અનુભૂતિ થતી હોય આપણને, પરંતુ એ ક્ષણિક છે. અને એ તો એકવાર તમે ઈચ્છા જન્મી એને ઈચ્છાને પૂરી કરી એટલે વાઘણે લોહી ચાખ્યું, એને ચટકો લાગ્યો, હવે તો વારંવાર એ ઈચ્છાઓ જન્માવશે, વારંવાર તમે એને પૂર્ણ કર્યા જ કરો તો પરિણામે ચિત્તની અશાંતિઓ અને જીવનની અશુદ્ધિઓ વધતી જશે. માટે ભોગના માર્ગે જઈને કોઈ દિવસ ઈચ્છા પૂર્તિનો માર્ગ સ્વીકારતા નહીં આપણા જ્ઞાની પુરુષોએ ના પાડી આપણને. જેમ ભોગનો માર્ગ એ ખતરાનો માર્ગ છે, એમ દમનનો માર્ગ એ પણ એટલો જ ખતરાનો માર્ગ છે. ઈચ્છા જન્મી, મનમાં વૃત્તિ ઉભી થઈ અને તે વખતે આપણે મનને દબાવી દઈએ છીએ, મનને કચડી નાખીએ છીએ અને આપણે માનીએ છીએ કે હું એનાથી મુક્ત થઈ ગયો. અશક્ય વાત છે, એ તો આપણે મનને દબાવ્યું છે. એ દબાવેલી વૃત્તિ ક્યારે પાછી ઉછળશે એનો કોઈ ભરોસો નથી. માટે દમન પણ કરવાની ના પાડી આપણા જ્ઞાની પુરુષોએ. દમન એ તો સ્પ્રિંગ જેવું છે. સ્પ્રિંગ ઉપર તમે સોફા ઉપર બેસો એટલે સોફો દબાઈ તો જાય, પણ એ દબાયેલો ક્યાં સુધી રહે? તમે ઉભા થાવ એટલે સ્પ્રિંગ પાછી ઉછાળો મારે, એમ મનને કદાચ દબાવી દીધું હશે. જ્યાં સુધી થોડો કંટ્રોલ હશે ત્યાં સુધી ઠીક છે, પણ જ્યાં કંઈક વળી આલંબન મળ્યું, જ્યાં ક્યાંક પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું, એટલે દબાવેલી એ ઈચ્છા ડબલ જોરથી સ્પ્રિંગની જેમ ઉછળ્યા વિના રહેશે નહીં અને પાછી મનને રવાડે ચડાવશે. દમનનો માર્ગ એ અપનાવવા જેવો માર્ગ નથી. તો પછી શું કરવું? ઈચ્છાથી રહિત થવા માટેનો કોઈ ઉપાય કરો. આ ઉપાય છે. બીજા બે માર્ગો એવા છે કે જેના દ્વારા તમે ઈચ્છાઓથી મુક્ત થઈ શકો છો, મનને મારીને નહીં મનને મનાવીને. અને એ બે માર્ગનું, પહેલો માર્ગ છે ભોગનો માર્ગ, બીજો માર્ગ છે દમનનો માર્ગ, ત્રીજો માર્ગ છે ભક્તિ માર્ગ અને ચોથો છે જ્ઞાન માર્ગ. ઈચ્છાને ભોગવી લેવી એ એક વાત થઈ, ઈચ્છાને દબાવી દેવી એ બીજી વાત થઈ, ઈચ્છાને ડાયવર્ઝન કરી દેવું એ ત્રીજી વાત થઈ. તો પહેલા બે માર્ગોને આપણા જ્ઞાની પુરુષોએ હેય કીધા છે, પછીના બે માર્ગોને ઉપાદેય કીધા છે. કે ભાઈ ચાલો, ઈચ્છા તો થઈ, ઈચ્છાને ભોગવવી પણ નથી, ઈચ્છાને દબાવી દેવી પણ નથી, પણ એ ઈચ્છાનું ડાયવર્ઝન કરી નાખો, એના પાત્રની બદલી કરી નાખો. ઈચ્છા ભલે ઉભી રહી પણ એ ઈચ્છાને માટેનો જે માર્ગ છે એને જરાક બદલી નાખો. નાનું બાળક છે, એ બાળકને સખત ખાંસી થઈ છે, આખી રાત ખો 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 કરીને હેરાન થયું છે. માએ એ બાળકની હેરાનગતિ આખી રાત જોઈ છે, પણ બાળક અબૂજ છે. સવાર પડે છે અને બાળક એની માં પાસે પાછી માંગણી કરે છે, માં મને ચોકલેટ આપ, મને પીપરમેટ આપ, મને ખાંડ આપ. માએ જોયું છે કે એને કેટલો કફ થઈ ગયો છે અને કેટલી ખાંસી થઈ છે, અને એ છોકરો સવારે પીપરમેટની માંગણી કરે છે ત્યારે માં શું એને પીપરમેટ આપે? એની ઈચ્છા થઈ અને એને પીપરમેટ આપવી એનો હિતકર માર્ગ છે એને માટે? ભોગનો માર્ગ નહીં, કારણ કે એના રોગને વધારનારો છે. એને પીપરમેટ અપાય નહીં તો શું કરવું? છોકરો કકરાટ કરે છે, સમજતો નથી, ના સમજ છે. એને કહે કે માં ચક આટલી ખાંસી તેની પીપર કાઢવી છે, એક લાફો પડશે હમણાં, ખબરદાર છે પીપરની માંગણી કરી છે તો. આમ માં આંખ કાઢીને વાત કરે તો છોકરો દબાઈ તો જશે, એની ઈચ્છાને ઘડી પરને માટે દબાવી દેશે. એ દમન થઈ ગયું એની ઈચ્છાનું, પણ માં જરાક આગી પાછી ગઈ એટલે છોકરો ઉભો થશે, એ તપાસ કરશે ક્યાંય બળની હાથ પડી તો છાની છૂપી પણ પીપર ખાધા વિના. જ્યાં સુધી માનું પ્રેશર હતું ત્યાં સુધી એ સીધો, જ્યાં દમન ગયું સ્પ્રિંગ ખસી એટલે ડબલ જોરથી એ વૃત્તિ ઉછળ્યા વિના રહે નહીં, પરિણામે એનાથી મુક્ત નથી થઈ શકતું. એ પણ હિતકર માર્ગ છે. બાળકની ઈચ્છાને દબાવી ન શકાય. તે વખતે ચિલ્ડ્રન સાયકોલોજીને સમજનારી માતા, બાળકના માનસની સમજતી માતાએ શું કામ કરવું જોઈએ? ડાપણનું કામ. જો તે વખતે સમજદાર માં હોય તો એને એમ કે બેટા, તું પીપર માંગે છે, તને ખબર છે કેટલી બધી ખાંસી થઈ છે, આખી રાત તું કેટલો હેરાન થયો છે, જો પીપર ના ખવાય એને બદલે છે ને હું તને જો આ ગ્લુકોઝના બિસ્કિટ આપું છું, લે બિસ્કિટ ખા. બાળક છે, એને તો કંઈક જોઈએ છે, તમે પીપરને બદલે બિસ્કિટ આપી દો તો ચૂપચાપ બિસ્કિટ ખાઈને શાંતિથી બેસી જશે. આ માએ શું કહ્યું? એની ઈચ્છાને પૂરી પણ નથી કરી, એની ઈચ્છાને દબાવી પણ નથી, પરંતુ એની ઈચ્છાને ડાયવર્ટ કરી નાખી. એને પીપર તરફ જે એની ઈચ્છા ગઈ હતી એને બિસ્કિટ તરફ લઈ ગઈ, કે જે બિસ્કિટ એની ખાંસીને વધારનાર નહોતું, જે એના કફની વૃદ્ધિ કરનાર નહોતું, જે એનું અહિત કરનાર નહોતું. તો એ દ્વારા બાળક ઈચ્છાથી મુક્ત થઈ ગયું, એની ઈચ્છા શાંત થઈ ગઈ, અને છતાં એને નુકસાન કંઈ જ ન થયું. જ્ઞાની પુરુષો કે છે, અનાદિકાળથી અનેક જાતની ઈચ્છાઓ જન્મે છે, એ ઈચ્છાઓને ભોગના માર્ગે લઈ જશો તો ખતરો છે, એ મનને દબાવી દેશો એ દમનનો માર્ગ પણ ખતરાનો માર્ગ છે. એને બદલે એને ડાયવર્ટ કરતા શીખો. ભક્તિ માર્ગ એ વૃત્તિઓને બીજા માર્ગે વાળવાનો માર્ગ છે. સારું રૂપ જોવાની ઈચ્છા થાય છે ને, કોઈકના રૂપનું દર્શન કરવાની ઈચ્છા થઈ, કઈ વાંધો નહીં, એની ઈચ્છાને દબાવી નથી રહી. તારે રૂપ જોવું જ છે તો ચાલ પ્રભુનું રૂપ જો, ભગવાનનું દર્શન કર. બહુ સુંદર મૂર્તિ છે, સૌમ્ય રસ નિમગ્ન છે, એનું દર્શન કર. રૂપ જોવું જ છે ને, સુંદર આકૃતિ જોવી છે ને, ચાલ માતા સરસ્વતીના ચિત્રનું દર્શન કર. કોઈ દિવસ તમને તમે સરસ્વતીનો કોઈ ફોટો જોયો છે? કેવી યુવાન હોય છે, કેટલું સુંદર હોય છે, પણ સરસ્વતીનું ચિત્ર જોઈને મનમાં કોઈ દિવસ વાસના જાગી છે? કેટલાક ચિત્રો પણ એવા હોય છે, કેટલાક માધ્યમો પણ એવા હોય છે કે જે સુંદર હોવા છતાં મનને ચંચળ નથી બનાવતા, મનને વ્યાકુર નથી બનાવતા, મનની અંદર મલિનતા નથી જન્માવતા, એ સુંદર હોવા છતાં પણ મનને શાંત કરનારા હોય છે. ચાલો રૂપનું દર્શન કરવું છે, કોઈ સુંદર આકૃતિ જોવી છે, તે વખતે એ આંખોને તમે ડાયવર્ટ કરી નાખો, ગમે તેના રૂપનો શિકાર કરવા માટે તૈયાર થયેલી આંખો, સુંદર વસ્તુ જોવા માટે લાલાયિત થયેલું મન, એને સુંદરતા આપો, પરમાત્માની સુંદર મૂર્તિનું દર્શન કરાવો, સરસ્વતીના સુંદર ચિત્રનું દર્શન કરાવો. સુંદરતા જોઈને એને આનંદ મળશે, છતાં મનમાં વાસના કે વિકારો નહીં જન્મે. ઈચ્છાઓને યોગ્ય માર્ગે વાળવી એ ધીમે ધીમે ઈચ્છાઓથી રહિત થવા માટેનું એક પગથિયું છે. એમાંથી એક તબક્કો આવે કે પછી ઈચ્છા રહિત દશા આવી જાય, આ ત્રીજો ભક્તિ માર્ગ કહેવાય. અને ચોથો છે જ્ઞાન માર્ગ, કે એમાં ઈચ્છાને ભોગવવાની પણ નથી, ઈચ્છાને દબાવવાની પણ નથી, ઈચ્છાને બીજા માર્ગે વાળવાની પણ નથી, પણ ઈચ્છાનું ઉર્ધ્વીકરણ કરવાની વાત છે, ઈચ્છાથી રહિત થવાની વાત છે. સમજણ દ્વારા, જ્ઞાન દ્વારા, ચિંતન દ્વારા, વસ્તુના સ્વરૂપના અન્વેષણ દ્વારા એમાંથી સાવ ઉપર ઉઠવું એ બહુ શ્રેષ્ઠ માર્ગ છે. જ્ઞાન માર્ગ એ શ્રેષ્ઠ માર્ગ છે, પણ સૌને માટે સહેલો માર્ગ નથી. ભક્તિ માર્ગ પણ એક સચોટ માર્ગ છે, પણ એ સરળ માર્ગ છે, માટે અનેકને અનુકૂળ આવી શકે એમ છે. માટે આપણે ત્યાં ભક્તિને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જ્ઞાન માર્ગના ઉપાસકો ઓછા રહેવાના, ભક્તિ માર્ગના આરાધકો વધુ રહેવાના સમાજની અંદર. પણ ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગે ઈચ્છાથી રહિત થવા માટે, નિરીય દશા માટે, ઈચ્છા નિરોધ માટેનો શ્રેષ્ઠ માર્ગ છે. ભોગ માર્ગ અને દમન માર્ગ એ ખતરાનો માર્ગ છે. અહીંયા આગળ જે 12 પ્રકારનો તપ બતાડ્યો છે જ્ઞાની પુરુષોએ, એ 12 પ્રકારના તપની અંદર આ જ કામ કરવાનું છે. ઈચ્છા નિરોધ એનું નામ તપ. એ ઈચ્છાનો નિરોધ કેવી રીતે થઈ શકે? જ્ઞાન માર્ગ દ્વારા ધીમે ધીમે ઈચ્છાઓથી ઉપર ઉઠવાની સાધના કરવાની છે. અને જ્યારે તમે ઈચ્છાઓથી ઉપર ઉઠો છો, ઈચ્છાઓનું સંયમન કરો છો, ત્યારે તમે કર્મની નિર્જરા કરી રહ્યા છો. ઈચ્છાઓને દબાવવાથી કામ નહીં થાય. આપણો તપ એ મનને મારનારો અને કાયાને કચડનારો નહીં થવો જોઈએ, પણ મનને મનાવવાનો અને કાયાને કેળવવાનો ઉપાય બની જવો જોઈએ. કાયાને કચડીને કોઈ દિવસ આપણે સાધના નહીં કરી શકીએ, કારણ કે સાધના માર્ગની અંદર કાયા પણ એક બહુ મહત્વનું જરૂરી અંગ છે. કાયા કચડાઈ ગયેલી હશે, કાયા દુર્બળ થઈ ગયેલી હશે, કાયા અશક્ત બની ગયેલી હશે, તો એ અશક્ત કાયા કોઈની સેવા શું કરી શકશે? એ ધ્યાનમાં કેવી રીતે બેસી શકશે? એ કલાકો સુધી સ્વાધ્યાયની સાધના કેવી રીતે કરી શકશે? કોઈ આભ્યંતર તપની આરાધના નહીં થઈ શકે જો કાયાને કચડી નાખી હશે અને નિર્માલ્ય બનાવી દીધી હશે તો. માટે જ્ઞાની પુરુષોએ કીધું કે કાયાને કચડવાનો વિચાર નહીં કરતા, કાયાને કેળવવાનો અભ્યાસ કરો, કે જે કેળવણી દ્વારા એ કાયા સાધનામાં વધુ ને વધુ સહયોગી બની શકે. કાયાને કેળવવાની છે, અને મનને મારવાથી કામ નહીં થાય. મારી મારીને કેટલું તમે મનને મારશો, અને આ મનનો એવો સ્વભાવ છે, જેમ તમે એની ઉપર ખોટી રીતે દમન કરવા જશો અને નિયંત્રણ કરવા જશો, તેમ એ મન વધુ ને વધુ અવળચંડું થશે. જે વસ્તુનો નિષેધ કરો ને, એ વસ્તુ ખાસ કરે. માણસનો આ સ્વભાવ છે. તમે જોજો, ઘણે ઠેકાણે ફૂટપાથ ઉપર કે રસ્તા ઉપર જોશો, લખ્યું હોય કંઈ આગળ કોઈએ પેશાબ કરવો નહીં, લગભગ એ જગ્યા મૂતરડી બની જતી હોય છે. તમે જેનો નિષેધ કરો એ ખાસ થાય. દમન કોઈ દિવસ સફળ બન્યું નથી. સંયમન, દમન ખોટું છે, સંયમન જરૂરી છે. દમનમાં અને સંયમનમાં આટલો ફરક છે. જેમાં મનને મારવામાં આવે એનું નામ દમન, જેમાં મનને મનાવવામાં આવે, સમજપૂર્વક મનને વાળવામાં આવે એનું નામ છે સંયમન. સમજ વિનાનું દમન છે, સંયમ સમજપૂર્વકનું સંયમન છે. અને સાધનાના માર્ગે સફળ થવું હોય તો સમજપૂર્વક જ આગળ વધતા શીખવું પડશે. જો તમે તમારા મનને સમજાવી ન શકો, એની યોગ્ય દ્રષ્ટિ ન આપી શકો, તો ક્યારેય પણ તમે સફળ નહીં બની શકો. તો આપનો માર્ગ એ આ સમજપૂર્વકના સંયમનનો માર્ગ છે. ઈચ્છાઓ જન્મે છે, એ ઈચ્છાઓનો નિરોધ કરવો એટલે કે ઈચ્છાઓનું સંયમન કરવાનું છે. અને એ સંયમન કરવા માટે આભ્યંતર તપની સાધના શ્રેષ્ઠ સાધના છે. પરંતુ એવી આભ્યંતર તપની સાધના માટે બાહ્ય તપ પણ ખૂબ જરૂરી છે. બાહ્ય તપ એ સાધન છે, આભ્યંતર તપ એ સાધ્ય છે. પહેલા તબક્કે, બીજા તબક્કે